31 શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક કહી શકાય કે નોંધપાત્ર વિવેચનાત્મક લેખ પર નજર કરીશું. સુરેશ જોશી દ્વારા લખાયેલ પૂર્વરાગ, એક વિવેચના.
હા,
આ લેખ મૂળ તો રઘુવીર ચૌધરીની 1964માં આવેલી નવલકથા પૂર્વરાગની સમીક્ષા છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે સુરેશ જોશીના મુખ્ય તર્કો શું હતા, એમની વિવેચન દ્રષ્ટિ કેવી હતી, અને આ વિશ્લેષણનું સાહિત્યિક વિમર્શમાં મહત્વ શું છે, અને એ પણ કે આપણે કદાચ મૂળ નવલકથા પૂર્વરાગ ન પણ વાંચી હોય તો પણ જોશીના વિવેચનના જે મૂળ મુદ્દાઓ છે એને પકડવાનો પ્રયાસ કરીશું.
બરાબર. સુરેશ જોશી, જેઓ પોતે જ એક મોટા ગજાના સર્જક હતા અને આધુનિક ગુજરાતી વિવેચનાના એમ કહી શકાય કે પ્રણેતા હતા.
હા, બિલકુલ.
એમણે આ લેખમાં પૂર્વરાગવી જે કલાત્મક ગુણવત્તા છે એની સામે કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે. એમનું જે વિશ્લેષણ છે એ મુખ્યત્વે નવલકથાનું બંધારણ કેવું છે, પાત્રો કઈ રીતે આલેખાયા છે અને લેખકનો પોતાનો અભિગમ કેવો છે એના પર વધારે ફોકસ કરે છે. એમની જે મુખ્ય દલીલ કહી શકાય પાયાની એ છે કે નવલકથા એક સંયોજિત કલાકૃતિ બનવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે.
અચ્છા.
કારણ કે એમાં સાહિત્ય સિવાયના તત્વો, જેમ કે કોઈ વૈચારિક ચર્ચાઓ હોય, સામાજિક ચિક્કા હોય વગેરે, એ કથા સાથે પૂરેપૂરા ભળી નથી શક્યા. અને બીજું, લેખક પોતે કૃતિથી એક જરૂરી કલાત્મક અંતર રાખવું જોઈએ એ રાખી શક્યા નથી.
હા, આ અંતરવાળી વાત બહુ મહત્વની છે. નહીં, એમણે એના પર ભાર મૂક્યો છે. ચાલો આ મુદ્દાને થોડું વધુ ઊંડાણથી સમજીએ. તમે કહ્યું કે લેખક અંતર નથી રાખી શક્યા અને સાહિત્યેતર તત્વોનું રસાયણ બરાબર નથી થયું. જોશી આના સમર્થનમાં શું દલીલો આપે છે? શરૂઆતમાં જ એમણે પૂર્વરાગના સાહિત્ય સ્વરૂપ પર જ સવાલ ઉઠાવ્યો છે, ખરું?
હા, એમનો પહેલો જ મુદ્દો એ છે. એ કહે છે કે આ કૃતિમાં છે ને છાપાના અગ્રલેખ જેવું, કોઈ નિબંધ જેવું, ભૂગોળના પાઠ જેવી આમ જાતજાતની સામગ્રી ભેગી થઈ ગઈ છે.
ઓકે.
પણ એ કથાનો જે મુખ્ય પ્રવાહ છે એની સાથે એકરસ નથી થતી. એટલે પછી પ્રશ્ન એ થાય કે આને શુદ્ધ નવલકથા કહેવાય કે કેમ. અને આનું મૂળ કારણ જોશીજીના મતે લેખકનું કૃતિ સાથેનું વધુ પડતું તદાત્મ્ય છે. મતલબ કે એ અંતર નથી રાખી શક્યા. અને આ નવલકથા પાછી પ્રથમ પુરુષ એક વચનમાં લખાય છે, એટલે કે હું, જે અહીંયા ચંદ્રહાસ છે એના મુખે કહેવાય છે.
હા, તો પ્રથમ પુરુષ કથન રીતિની પણ પોતાની કેટલીક મર્યાદાઓ હોય છે એ તરફ જોશીજી ઇશારો કરે છે.
બિલકુલ. જોશીજી એ સ્વીકારે છે કે જગતની ઘણી શ્રેષ્ઠ કૃતિઓ આ શૈલીમાં લખાય છે, એમાં કોઈ શંકા નથી. પણ એમાં સર્જકે બહુ જ સાવધ રહેવું પડે છે. અહીંયા જોશીજીને એવું લાગે છે કે ચંદ્રહાસનું જે હું છે એ એટલું બધું ફેલાઈ ગયું છે કે બાકીના પાત્રો, ઘટનાઓ બધું એની સરખામણીમાં સાવ ગૌણ બની જાય છે.
જાણે બધું એના માટે જોઈએ.
હા, જાણે આખી કથાસૃષ્ટિ એના અસ્તિત્વથી જ ચાલતી હોય. અને એ હું ક્યારેક ક્યારેક જીવંત પાત્ર મટીને, એમણે શબ્દ વાપર્યો છે, મેટાફિઝિકલ એબસ્ટ્રેક્શન જેવો બની જાય છે.
એટલે કે
એક વાસ્તવિક લોહી માસવાળું પાત્ર લાગવાને બદલે કોઈ એક વિચાર કે ખ્યાલ જેવો વધારે લાગે. અને આ જે મુખ્ય પાત્રીની અતિશય આત્મરતિ છે એ જાણે આક્રમક બનીને વાચકના રસાસ્વાદમાં એમ કે વિઘ્ન નાખે છે, એવું જોશીનું તારણ છે.
પણ શું લેખક રઘુવીર ચૌધરી પોતે આ જોખમ વિશે જાણતા નહોતા? જોશીજી એ વિશે કંઈ નોંધે છે?
હા, એ રસપ્રદ વાત છે. જોશીજી નોંધે છે કે લેખકે પ્રસ્તાવનામાં આત્મરતિના ભય વિશે પૂછ્યું પણ છે. વાચકોને પૂછે છે કે હું આટલો આત્મરત રહ્યો છું તેથી તમે વિમુખ નહીં થાવ ને.
અચ્છા, લેખકે પોતે જ સ્વીકાર્યું છે?
હા, પણ જોશીજીને લાગે છે કે ખાલી સભાન હોવું પૂરતું નથી. કૃતિમાં એ મર્યાદા ઓળંગાઈ ગઈ છે. કલામાં જે સંયમ જોઈએ એ અહીંયા ખૂટતો લાગે છે.
બરાબર. તો આ વાત આપણને સીધી મુખ્ય પાત્ર ચંદ્રહાસ પર લાવે છે. એના પાત્રાલેખનને જોશીજી કેવી રીતે જુએ છે? તમે કહ્યું કે એનામાં ઘણા વિરોધાભાસો છે. કેવા વિરોધાભાસ?
ખરું કહ્યું. જોશીજી ચંદ્રહાસને બહુ બધા વિરોધાભાસોથી ભરેલું પાત્ર ગણે છે. જુઓ, એક તરફ એ સાશંક સ્વરે, એટલે કે શંકા સાથે બોલે છે. એના સંવાદોમાં કદાચ, સંભવ છે કે, જેવા શબ્દો વારંવાર આવે. એ પ્રત્યક્ષ અનુભવનો આગ્રહી છે, ખાલી તર્કનો નહીં એવું કહે છે. પણ બીજી બાજુ મોટાભાગે શું કરતો દેખાય તો કે તર્કના અંકોળા જ ગોઠવતો હોય, બધી બાબતોની ગણતરી કરતો હોય એવો લાગે.
દાખલા તરીકે,
જેમ કે તૃપ્તિ વિશે એ વિલોચન સાથે કેવી તાર્કિક દલીલો કરે છે, પ્રેમ જેવી બાબતમાં પણ એ બૌદ્ધિક પ્રતીતિ શોધે છે. આ એક મોટો વિરોધાભાસ છે.
અને એના પ્રેમ અંગેના વિચારો, ખાસ કરીને સોનલ પ્રત્યેનું જે એનું વર્તન છે, એના વિશે જોશીજીની ટિપ્પણી તો ઘણી આમ ધારદાર લાગે છે.
ચોક્કસ. ચંદ્રહાસ પ્રેમને શું ગણે છે? જીવનના લાંબા વાક્યમાં ક્યાંક વચ્ચે આવી જતા અલ્પવિરામ જેવો.
ઓહો.
એ એક સાથે અનેક સ્ત્રીઓ તરફ આકર્ષણ અનુભવે છે, અને એનું પાછું એને સુખ અને અભિમાન પણ છે. ભૂપેન પ્રત્યે તો એની ઈર્ષા સ્પષ્ટ દેખાય છે, પણ સૌથી મહત્વનું સોનલના કિસ્સામાં છે.
હા, એમાં શું છે?
એ સોનલના પ્રેમભાવને પેલા તો સદભાવ કહીને ઉડાવી દે છે, અને પછી જ્યારે સોનલ પોતાની પરવશતા સ્વીકારે છે, ત્યારે ચંદ્રહાસ એને તું કહેવાનો અધિકાર આપે છે, જાણે કોઈ ઉપકાર કરતો હોય.
બાપરે.
આ વર્તનમાં જે એક પ્રકારની નિષ્ઠુરતા છે, અનુદારતા છે, એના તરફ જોશીજી ધ્યાન દોરે છે. અને પેલી સોનલ પ્રત્યેની ઉપેક્ષાની વાત છે, એમાં પણ સોનલનું દર્પણ તોડવાની વાત કરતા એનું પોતાનું અભિમાન, એનો અહંકાર જ વધારે કારણભૂત લાગે છે.
તો આ બધા વિરોધાભાસો અને વર્તનને કારણે શું ચંદ્રહાસનું પાત્ર થોડું કૃતક, એટલે કે આમ બનાવટી જેવું નથી લાગતું? એ જે આદર્શોની વાત કરે છે અને જેવું વર્તન કરે છે, એમાં મોટો ગાળો દેખાય છે?
તમે બરાબર પકડ્યું. જોશીજી એ જ કહે છે, ચંદ્રહાસ એક બાજુ સાંસારિક ડાહ પણ છોડીને જીવવાની વાતો કરે, વિચારોના અવગુંઠનમાં પ્રેમને ન છુપાવવાની ફિલોસોફી કહે,
હા,
પણ પોતે પ્રેમની બાબતમાં બૌદ્ધિક પ્રતીતિનો આગ્રહ રાખીને સોનલની ઉપેક્ષા કરતો દેખાય છે. સામાજિક શિસ્ત સામે આંતરિક પ્રતીતિને મૂકે, પણ ક્યારે? જ્યારે પોતાના સ્વાર્થને અનુકૂળ હોય ત્યારે જ.
ઓકે.
અને બીજી તરફ નિખિલ કાકા કે ત્રિભુવનભાઈ જેવા જે આદરણીય પાત્રો છે, એમના અભિપ્રાયોને તો સાવ સહેલાઈથી સ્વીકારી લે છે, જાણે પોતાની સ્વતંત્ર વિચાર શક્તિ જ ના હોય. આ બધાને કારણે જોશીજી એને શું કહે છે? સંશયશીલ, આત્મપ્રવંચક, એટલે કે પોતાની જાતને જ છેતરતો, કૃતક આદર્શવાદી, આક્રમક અહંકારી અને નાર્સિસસ ગ્રંથિથી પીડાતો.
નાર્સિસસ ગ્રંથિ એટલે?
એટલે પોતાનામાં જ બહુ રચ્યાપચ્યા રહેવાની, પોતાના પર જ મુગ્ધ રહેવાની મનોવૃત્તિ. જોશીજી એમ પણ ઉમેરે છે કે લેખકનો ઈરાદો કદાચ આવું પાત્ર ચિત્રવાનો ન પણ હોય, પણ એના આલેખનમાં આ લક્ષણો સ્પષ્ટ દેખાઈ આવે છે.
ખરેખર રસપ્રદ વિશ્લેષણ છે. પણ નવલકથામાં તો બીજા પાત્રો પણ હોય છે ને, તો શું એ પાત્રો ચંદ્રહાસના પાત્રને કોઈ પડકાર આપે છે કે પછી એને સંતુલિત કરે છે? જોશીજીનું અન્ય પાત્રો વિશે શું અવલોકન છે?
અહીંયા પણ જોશીજીને એક મોટી ખામી દેખાય છે. એમના મતે લેખકે બીજા પાત્રોને ચંદ્રહાસની સરખામણીમાં ઘણા નબળા રાખ્યા છે.
એમ?
હા. ચંદ્રહાસ જે ભૂપેનને પોતાનો પ્રતિસ્પર્ધી કે આમ કહીએ તો ખલનાયક જેવો ગણે છે, એને લેખક પૂરો વિકસાવતા જ નથી. એને તો અમેરિકા મોકલી દે છે, જાણે રસ્તામાંથી જ હટાવી દીધો.
અચ્છા.
તૃપ્તિનું પાત્ર છે, એને પણ શરૂઆતમાં જ બહુ સ્થૂળ રીતે ઉતાવળે પતાવી દીધું હોય એવું લાગે છે.
અને જે આદર્શ જેવા પાત્રો છે, જેમ કે નિખિલ કાકા, ત્રિભુવનભાઈ, એમનો શું?
જોશીજીના મતે તો એ પાત્રો સૌથી નબળા છે. એ જીવંત વ્યક્તિઓ લાગે જ નહીં. એવું લાગે જાણે સોપાન કે દર્શક જેવા અગાઉના જે ગાંધીયુગીન લેખકો હતા ને, એમની આદર્શવાદી પણ કલાત્મક રીતે ઓછી વિકસેલી પાત્રસૃષ્ટિમાંથી જાણે ઉછીના લઈ લીધા હોય. અને પેલો સંગમ આશ્રમ છે, એ પણ વાસ્તવિક જગ્યા ઓછી ને યુટોપિયા એટલે કે કાલ્પનિક આદર્શ લોક વધારે લાગે.
વિલોચન અને સુનિતા જેવા પાત્રોનું શું? એમનામાં કોઈ શક્યતા નહોતી?
જોશીજી માને છે કે વિલોચનના પાત્રમાં ચંદ્રહાસને પૂરક બનવાની શક્યતા હતી ખરી, પણ લેખકે શું કર્યું? રાષ્ટ્રભાવના જગાવવા અને ચીન સામેના યુદ્ધ જેવા જે સમકાલીન મુદ્દા હતા, એના માટેનો ઉપયોગ કરી લીધો.
એટલે પાત્ર તરીકેનો વિકાસ રૂંધાયો.
બરાબર. એ એક સાધન બનીને રહી ગયો. સુનિતાનું પાત્ર પણ એવું જ, ઉપેક્ષિત. શરૂઆતમાં ચંદ્રહાસના વ્યંગનો ભોગ બને, પછી સોનલને આશરો આપે, બસ એની પોતાની લાગણીઓ, એના સંઘર્ષો, એને કોઈ ઊંડાણ મળતું જ નથી.
તો મતલબ એ થયો કે પાત્રો વચ્ચે જે ખરો સંઘર્ષ જામવો જોઈએ એ જામતો જ નથી, કારણ કે ચંદ્રહાસની સામે કોઈ એના જેવું તુલ્યબળ પાત્ર જ નથી. આની એકંદર અસર શું પડે છે નવલકથા પર? તમે પેલું ડેન્સિટી અને ઇમ્પેક્ટ જેવું કંઈક કહ્યું હતું.
હા. જોશીજી કહે છે કે આવા તુલ્યબળ પાત્રોના અભાવે છે ને, ચંદ્રહાસના પાત્રને જે ડેન્સિટી મળવી જોઈએ,
એટલે કે ઘનતા, ઊંડાણ.
હા, ઘનતા, ઊંડાણ, વજન, એ મળતું નથી. એ વધુ પડતો સપાટ લાગે છે. અને બીજો મહત્વનો મુદ્દો છે ઇમ્પેક્ટનો. જોશીજી કહે છે કે લેખક ઘટનાઓને મહત્વ આપે છે, જેમ કે સોનલનો આત્મહત્યાનો પ્રયાસ. ઘટના મોટી છે,
બરાબર,
પણ એ ઘટનાની પાત્રના વ્યક્તિત્વ પર જે ગહન લાંબા ગાળાની અસર થવી જોઈએ, જેને ઇમ્પેક્ટ કહી શકાય, એ બતાવવામાં લેખક નિષ્ફળ જાય છે. આત્મહત્યા જેવી ગંભીર ઘટના પછી પણ સોનલના વર્તન કે વ્યક્તિત્વમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી.
એટલે પ્રસંગ પોતે જ નબળો પડી જાય.
હા, એનાથી એ પ્રસંગ પોતે જ તકલાદી, ઓછો પ્રભાવશાળી બની જાય છે. જોશીજી ભારપૂર્વક કહે છે કે આવા વિવેક વગર નિરૂપણમાં સૂક્ષ્મતા આવી જ ના શકે, અને પૂર્વરાગમાં આ સૂક્ષ્મતાનો અભાવ જ સૌથી વધુ ખટકે છે.
સમજાયું. પાત્રો અને ઘટના નિરૂપણ પછી હવે શૈલી અને ભાષા પર આવીએ. એના વિશે જોશીજીનું શું કહેવું છે? શું એમાં પણ પેલી લેખકની વધુ પડતી હાજરી દેખાય છે જે તમે શરૂઆતમાં કહેતા હતા?
ચોક્કસ. જોશીજી નોંધે છે કે આખી નવલકથામાં તમે જોશો તો બધા પાત્રોના સંવાદોમાં પણ મોટે ભાગે લેખકનો જ કાકુ સંભળાય.
કાકુ એટલે? કાકુ એટલે અવાજનો સૂર, લહેકો, ટોન. એનાથી ભાષામાં એક પ્રકારની એકવિધતા આવી જાય છે. જોકે જોશીજી એ સ્વીકારે છે કે લેખકનું ગદ્ય જાયકેદાર છે, એમાં તાજગી છે, લેખકના પોતાના વ્યક્તિત્વની છાપ છે. પણ તેઓ યાદ અપાવે છે કે નવલકથા જેવી વસ્તુલક્ષી કળામાં લેખકના વ્યક્તિત્વનું ઉચિત તિરોધાન થવું જરૂરી છે.
તિરોધાન એટલે કે અદૃશ્ય થવું.
હા, મતલબ કે લેખકે પોતે પાત્રો અને કથાની પાછળ થોડું સંતાઈ જવું જોઈએ, પોતાનો અવાજ બધે સંભળાવવો ન જોઈએ.
બરાબર. ભાષા વિશે બીજી કોઈ ટિપ્પણી છે, જેમ કે સંસ્કૃતનો ઉપયોગ કે પછી વ્યંગ?
હા, જોશીજી કહે છે કે ક્યારેક સંસ્કૃત શબ્દોનો ઉપયોગ એટલો બધો અને એવા સંદર્ભમાં થાય છે કે તે ભદ્રમભદ્રિય લાગે.
ભદ્રમભદ્રિય? રમણભાઈ નીલકંઠવાળો?
હા, એ જ. એટલે કે દેખાડો કરતો, કૃત્રિમ અને થોડો હાસ્યાસ્પદ લાગે. નવલકથામાં જે વ્યંગ છે એ પણ ઘણો સ્થૂળ છે. એમાં પરિસ્થિતિની વક્રતા કે બુદ્ધિની ચમક ઓછી, પણ સાર્ડોનિક સ્માઇલ એટલે કે કટાક્ષભર્યું, તિરસ્કારભર્યું સ્મિત અને ચબરાકિયા વેળા વધુ દેખાય છે.
ઓકે. જો કે એક સારી વાત એ છે કે લેખક મૂળ કવિ છે અને એમના કવિત્વનો લાભ ગદ્યને મળ્યો છે. એના કારણે ભાષા પ્રવાહી અને સુવાચ્ય બની છે. ખાસ કરીને શિક્ષિત વાચકોને એ ગમે તેવી છે.
આટલું વિગતવાર વિશ્લેષણ કર્યા પછી સુરેશ જોશીના મતે આ નવલકથા લખવા પાછળ લેખક રઘુવીર ચૌધરીનો આશય શું હોઈ શકે? તેઓ કયા સાહિત્યિક વારસાને અનુસરતા લાગે છે?
જોશીજી અનુમાન કરે છે. એમને લાગે છે કે લેખકનો હેતુ કદાચ એક તો રમણલાલ દેસાઈની જેમ સમકાલીન ઘટનાઓ, જેમ કે પેલું ચીન યુદ્ધ, એની તવારીખ નોંધવાનો હોય. બીજું, દર્શક કે સોપાન જેવા લેખકોની જેમ સમાજના આગેવાનો કે વિભૂતિઓનું દર્શન કરાવવાનો. ત્રીજું, ગોવર્ધનરામ ત્રિપાઠી અને ગાંધીજીના વિચારોને અનુસરીને સંગમ જેવી આદર્શ સંસ્થા સ્થાપવાનો. અને ચોથું, પ્રેમને સમાજ માન્ય છતાં આખરે સુખદ અંતવાળો ચિતરવાનો. આવો કંઈક મિશ્ર હેતુ હોઈ શકે.
એટલે કલા ખાતર કલા જેવી વાત નથી?
ના. જોશીજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નવલકથાના સાહિત્ય સ્વરૂપની કોઈ નવી શક્યતા શોધવાની મથામણમાંથી આકૃતિ જન્મી હોય એવું લાગતું નથી. એમને તો લેખકની અમદાવાદ અને અમદાવાદીઓ પ્રત્યેની જે ઉગ્ર ઘૃણા છે એ પણ વ્યંગોક્તિઓમાં દેખાય છે, જે કદાચ કલાત્મક સંયમનો ભંગ પણ ગણાય.
બરાબર. તો જોશીજીના આખા વિશ્લેષણનો સાર આપતું કોઈ એકાદ ખાસ વિધાન કે મુદ્દો જે વારંવાર આવતો હોય, જે એમની મુખ્ય દલીલને પકડી પાડે?
સીધા અવતરણો ઓછા છે, પણ કેટલાક મુદ્દા એમના વિશ્લેષણના પાયામાં છે જ, અને એ વારંવાર સામે આવે છે. જેમ કે પેલી પ્રથમ પુરુષ કથન રીતિની મર્યાદાઓ અને એમાં રહેલો અહંકેન્દ્રીયતાનો કેન્દ્રીયતાનો ભય.
હા.
પાત્રોમાં તુલ્યબળ સંઘર્ષનો અભાવ અને એના કારણે ઊંડાણની કમી. ઘટનાની પાત્ર પર થતી અસર, ઇમ્પેક્ટ દર્શાવવામાં નિષ્ફળતા, જે પ્રસંગોને ઉપરછલ્લા બનાવી દે છે. લેખકના પોતાના અવાજની એક વિધતા અને પાત્રો પાછળ સરી જવામાં તિરોધાન, નિષ્ફળતા અને પેલું કલા સ્વરૂપથી જરૂરી અંતર જાળવવાનો અભાવ, આ બધાનો સાર કદાચ પેલા એક વિધાનમાં આવી જાય છે જે મેં પહેલાં પણ કહ્યું. નવલકથાના સાહિત્ય સ્વરૂપની કોઈ નવી શક્યતાની શોધે એમને આ લખવા પ્રેર્યા હોય એવું લાગતું નથી.
આપણે આ વિવેચનાની ચર્ચા કરી રહ્યા છીએ જે તો દાયકાઓ પહેલાં લખાઈ હતી. આજના સમયમાં સુરેશ જોશીની આ સમીક્ષા શા માટે મહત્વની ગણાય? શું એ ફક્ત પૂર્વરાગ નામના એક પુસ્તક પૂરતી જ સીમિત છે?
ના, બિલકુલ નહીં. આ વિવેચનાનું મહત્વ ખાલી પૂર્વરાગ પૂરતું જ નથી. સુરેશ જોશી અહીં જે મુદ્દાઓ ઉઠાવે છે ને એ તો કોઈપણ સાહિત્યકૃતિ, ખાસ કરીને નવલકથાના મૂલ્યાંકન માટેના પાયાના મુદ્દાઓ છે, શાશ્વત કહી શકાય એવા.
જેમ કે
પ્રથમ પુરુષ કથન રીતિ વાપરવાના ફાયદા શું, ગેરફાયદા શું, પાત્રોના લેખનમાં ઊંડાણ અને સંતુલન કેમ જરૂરી છે, ઘટના અને તેની પાત્ર પર પડતી અસર વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, સર્જકે પોતાની કૃતિથી કેટલું અને કેવું અંતર રાખવું જોઈએ, સાહિત્યમાં ભાષા અને શૈલીનું સ્થાન શું.
હા, આ પ્રશ્નો તો હંમેશા રહેવાના.
બરાબર. આ બધા પ્રશ્નો સાહિત્યના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, વિવેચકો અને ખુદ સર્જકો માટે આજે પણ એટલા જ પ્રસ્તુત છે, એટલા જ વિચારપ્રેરક છે. આલેખ ખરેખર કૃતિનિષ્ઠ વિવેચનાનું, એટલે કે કૃતિના કલાત્મક પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી સમીક્ષાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
તો સારાંશ એ થયો કે સુરેશ જોશીના વિશ્લેષણ મુજબ પૂર્વરાગ ભલે વાંચવામાં સરળ હોય, શિક્ષિત વાચકોને ગમે એવી ભાષા અને શૈલી હોય, પણ એક શુદ્ધ સાહિત્યિક કલાકૃતિ તરીકે એમાં કેટલી ગંભીર ખામીઓ રહી ગઈ છે.
હા,
ખાસ કરીને પાત્રોના ઊંડાણનો અભાવ, લેખકના કલાત્મક સંયમની ઉણપ અને સાહિત્ય સિવાયના તત્વોનું કલાત્મક રીતે એકીકરણ ન થઈ શકવું, આ મુખ્ય મર્યાદાઓ ગણાવી શકાય. મુખ્ય પાત્ર ચંદ્રહાસ પોતે જ આત્મરતિ અને આંતરિક વિરોધાભાસોમાં અટવાયેલો લાગે છે, અને બીજા પાત્રો એને પૂરતો પડકાર આપીને એના પાત્રને વધુ નક્કર બનાવવામાં મદદ નથી કરતા.
હા, મુખ્ય બાર કળાની સૂક્ષ્મતા, કલાત્મક સંયમ અને સાહિત્ય સ્વરૂપની શુદ્ધતા પર છે. જોશીજી એવું માને છે કે સાહિત્યનું મૂલ્યાંકન એના સૌંદર્યલક્ષી ગુણોને આધારે થવું જોઈએ, નહીં કે એમાં વ્યક્ત થયેલા વિચારો કે સામાજિક સંદેશાઓને આધારે.
બરાબર.
એમની દ્રષ્ટિએ પૂર્વરાગમાં લેખકનો જે વ્યક્તિગત અભિગ્રહ છે, સમકાલીન ઘટનાઓનો સીધો પ્રભાવ છે અને સાહિત્ય સિવાયના જે ઉદ્દેશો છે એ કલાત્મકતા પર હાવી થઈ ગયા છે. એટલે જ આ વિવેચના આપણને કોઈપણ સાહિત્યકૃતિને કેવી રીતે જોવી, એના કયા પાસાઓ તપાસવા અને એનું મૂલ્યાંકન કયા ધોરણોએ કરવું એની એક ઊંડી સમજ અને દ્રષ્ટિ આપે છે.
અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય ખરું ને?
ચોક્કસ.
કે ભાઈ, શું સાહિત્યકૃતિમાં લેખકના અંગત અનુભવો, એમના વિચારો, એમનો આક્રોશ કે પક્ષપાત, આ બધું પ્રતિબિંબિત થવું અનિવાર્ય છે? અને જો એ આવે તો કળાત્મકતા એટલે કે સૌંદર્યલક્ષી ગુણવત્તા અને લેખકની વ્યક્તિગત અભિવ્યક્તિ વચ્ચે એક તંદુરસ્ત સંતુલન ક્યાં અને કેવી રીતે સ્થપાય?
બહુ મહત્વનો પ્રશ્ન છે.
સર્જકે પોતાના સર્જનથી કેટલું અંતર રાખવું જોઈએ જેથી કૃતિ ખાલી એક વ્યક્તિગત ઉદ્ગાર ન રહેતા એક વસ્તુલક્ષી કલાકૃતિ બની શકે? આના પર વિચારવા જેવું ખરું?
બિલકુલ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.